கௌரவ சிவனசத்துவ சந்திரகாந்தன் அவர்கள், ஒன்பது நிமிஷம்.
சபைக்கு தலைமையாங்கம் தலைவர் அவர்களே, எங்களுடைய 9வது பாராளுமன்றத்திலே 5வது சிம்மாசன உரையை கேட்க வேண்டிய காலத்தின் கட்டாயத்திலே அந்த கௌரவ ஜனாதிபதி அவர்களுடைய சிம்மாசன உரையை கொள்கை பிரகடன உரையாக எடுத்துக்கொண்டு நாங்கள் விவாதித்துக் கொண்டிருக்கிறோம். இந்த சபையிலே ஆளுங்கட்சி எதிர்க்கட்சி உறுப்பினர்கள் பல கருத்துக்கள் சொன்னார்கள். எதிர்க்கட்சி உறுப்பினர்கள் காரசாரமாக மக்களுடைய மனநிலைகளை புரிந்தது போல பல விடயங்களை சுட்டிக்காட்டினார்கள். முக்கியமாக நாங்கள் ஆளுங்கட்சியாக இருந்தாலும் மக்களோடு பல தூரம் மக்களோடு தான் பயணம் செய்கிறோம். அந்த அடிப்படையில் ஜனாதிபதி அவர்களும் நாட்டுடைய வரி உயர்ச்சி காரணமாக மக்கள் படுகிற கஷ்டத்தை பற்றி சொன்னார், நம்பிக்கை இருந்திருக்கிற மக்களின் மனநிலையை பற்றி சொன்னார். நாங்களும் புரிந்து கொள்கிறோம், கிராமங்களில் இருக்கிற சுகாதார பிரச்சினை, அவர்களுக்கு இருக்கிற மருந்து தட்டுப்பாடு சம்பந்தமாகவும், பிள்ளைகளுக்கு கொப்பி வாங்கி கொடுக்க அபியாச புத்தகங்களை வாங்கி கொடுக்க முடியாத நிலைமை சம்பந்தமாக பெற்றோர்கள் பேசுவது சம்பந்தமாகவும், மின்சார கட்டணத்தின் விலை உயர்ச்சி, அதில் மின்சார தடை ஏற்படுகிற விடயம் எல்லாம் மக்கள் பேசுவதை நாங்கள் அவதானித்து, அந்த மக்களுடைய இந்த தடுமாற்றமான காலத்திலிருந்து கஷ்டமான காலத்திலிருந்து உயர்த்த வேண்டும் என்பதற்காகத்தான் நாங்கள் தொடர்ந்து பாடுபடுகிறோம். அதனால்தான் ஜனாதிபதி அவர்களுக்கும் நானும் அவருக்கு என்னுடைய ஒத்துழைப்பை வழங்கி வருகிறேன். ஜனாதிபதி அவர்கள் தன்னுடைய உரையிலே மிக முக்கியமாக நவீன விவசாய உற்பத்தி, காணி துண்டுகளை 20 லட்சம் மக்களுக்கு காணி துண்டுகளை பகிர்ந்தளிப்பது சம்பந்தமாக பேசியிருந்தார். இவையெல்லாம் உண்மையிலே நல்ல விடயங்கள். இவற்றையெல்லாம் நாங்கள் விரைவாக செய்து முடித்து எங்களுடைய பகுதிகளை கட்டியெழுப்பக்கூடிய வாய்ப்பு வசதிகளை பெருக்கிக் கொள்ள வேண்டும். அதற்கும் நாங்களும் முடிவான பங்களிப்பை செய்து வருகிறோம். முக்கியமாக நான் ஒரு இடத்தை எதிர்க்கட்சி உறுப்பினர்கள் இங்கு பேசியவரிருந்து எழுந்து சென்று விட்டார். நான் நம்புகிறேன் அவர் எதிர்க்கட்சி உறுப்பினர் பாரதி அவர்களுடைய, இந்திய தமிழ்நாட்டின் பிரபல கவிஞர், புரட்சி கவிஞர் பாரதி அவர்கள் 19வது நூற்றாண்டிலே பாடிய இந்திய சுதந்திரம் அடைய வேண்டும் என்பதற்காக 30 கோடி மக்களும் ஒரே மனநிலையில் இருக்க வேண்டும், 18 மொழிகள் இருந்தாலும் அந்த மொழிகளையெல்லாம் தாண்டி ஆன்மா ஒன்றுபட்டு இந்தியாவினுடைய சுதந்திரத்திற்காக பாடுபட வேண்டும் என்று 19வது நூற்றாண்டிலே சொன்ன கவிதை வரிகளை ஜனாதிபதியுடன் முடிவுரையிலே சொல்லியிருந்தார். அதை விளங்கிக் கொள்ளாமல் ஒரு பாராளுமன்ற உறுப்பினர் இங்கே அந்த கவிதை பிழை போன்றவும் கருத்து பிழை போன்றவும் சொன்னார். அந்த கவிதைகளை பொறுத்த வரைக்கும் கால நேரத்து கேட்டால் போல் சொல்வதுதான் வழமை. அதை ஜனாதிபதி அவர்கள் இந்த நாட்டின் பொருளாதார உயர்ச்சிக்கு நாங்கள் எல்லோரும் ஒன்றாக இருக்க வேண்டும், ஆன்மா ஒன்றாக சிந்திக்க வேண்டும் என்பதை குறிப்பிட்டிருந்தார் என்பதை நான் அவதானித்துக் கொண்டிருந்த அடிப்படையில் இங்கு சொல்லி வைக்க விரும்புகிறேன். முக்கியமாக ஜனாதிபதி அவர்கள் பொருளாதார முன்னேற்றம் சம்பந்தமாக பேசியிருந்தார். அதிலும் மேற்கு மேல் மாகாணம் என்பது 46 விதமான பொருளாதார உயர்ச்சிக்கு பங்களிப்பு செய்கிறது, வரையறவற்றிலே முன்னுரிமை பெறுகிறது என்று சொன்னார். அதுக்கு 9 மாகாணங்களுடைய வர்த்தகமும் பெருக வேண்டும், வாழ்க்கை தரம் மேம்பட வேண்டும் என்று சொல்லியிருந்தார். அதை நாங்கள் ஏற்றுக்கொள்கிறோம். அதுக்கான சூழலை ஜனாதிபதி அவர்கள் கட்டியெழுப்ப வேண்டும். முக்கியமாக அவர் மாகாண சபை முறைமை சம்பந்தமாக சொல்லியிருந்தார். அவர் கணிசமான தடவை இதை பேசியிருக்கிறார். இந்த அமலாக்கத்திலே சற்று தாமதங்கள் பிரச்சனைகள் நிலவிட்டுக் கொண்டே செல்கிறது. அந்த அடிப்படையில் அவர் விரைவாக பேசுகிற விஷயங்களை அமலாக்கி கொடுக்க வேண்டும், விரைவாக மாகாணசபை தேர்தல் நடத்தப்பட வேண்டும். இப்பொழுது உங்களுக்கு தெரியும் மாகாணசபை நிலையில் கிட்டத்தட்ட 37 பிரிவுகள் மாகாணசபைக்கு வழங்கப்பட்டது. அதிலே 2 போலீஸ் காணியில் தான் விமர்சனத்துக்கும் பிரச்சனைகளுக்குமான விடயங்களாக இருக்கிறது. ஏனைய 35 விடயங்களையும் அமலாக்க முடியும். அதிலும் மாகாணசபைகளை பலப்படுத்துகிற பொழுது, நியதி சட்டங்களை உருவாக்குற பொழுது பல பிரச்சனைகள், முரண்பாடுகள், அரசியல் பிணக்குகள் எல்லாம் செய்கிறார். இவற்றை தாண்டியும் இந்த நாட்டை முன்னேற்ற வேண்டுமாக இருந்தால் தொடர்ந்தும் நாங்கள் அதிகார பகிர்வு பிரச்சனை என்று பேசிக் கொண்டிருக்காமல் அதை ஒன்று காலத்தை இழுத்துச் செல்லாத ஒரு முடிவை ஜனாதிபதியோடு எடுக்க வேண்டும். அவருடைய மாமனார் ஜார் ஜெயவர்த்தன் அவர்களுடைய காலத்தில் கொண்டுவரப்பட்ட மாகாண முறைமை, அவர் காலத்தை இழுத்தடித்து தமிழர்கள் ஒன்றும் கொடுக்காமல் போனார், யுத்தத்தை ஏவிவிட்டார், பயங்கரவாதத்தை கொண்டார், பல விமர்சனங்கள். அதேபோன்று விடுதலை புலிகளோடு பேச்சுவார்த்தையிலும் எங்களுடைய கௌரவ ஜனாதிபதிகள் பிரதமர் ஈடுபட்டு தான் எல்லாமே அழிந்து போனதுங்கிற பல குறைபாடுகள் இருக்கிறது. இப்பொழுதும் அவர் எதிர்காலத்தில் ஒரு ஜனாதிபதி தேர்தலை எதிர்கொள்ள போகிறார் என்கிற ஒரு எண்ணம் இருக்கிறது. அதேபோன்று கூட்டம் கூட்டமாக தலைவர்களை, எம்பி பாராளுமன்ற உறுப்பினர்களை வைத்துக் கொண்டிருந்த தலைவர்கள் ஒரு சிக்கலான நேரத்தில் நாட்டை பொறுப்பேற்காமல் விட்ட பொழுது அவர் தனி மனிதனாக நின்று அரசை நடத்தி காட்டியிருக்கிறார். அந்த நம்பிக்கையின் அடிப்படையிலே கடந்த காலங்களை படிப்பனையாக கொண்டு எதிர்காலத்திலே ஒரு நல்ல ஒரு தலைவராக பொருளாதாரத்தில் உயர்ச்சி அடைந்த நாட்டையும் இந்நாட்டில் இருக்கிற இனப்பிரச்சனையை முடிவுறுத்தி அதிகார பங்குக்கு ஒத்துழைப்பு செய்த தலைவராக நாங்கள் அவரை பார்க்க வேண்டும் என்று எண்ணுகிறோம். அதற்கு எம்மாலான அனைத்து உதவிகளையும் பங்களிப்பு செய்ய நான் காத்திருக்கிறேன் என்பதை ஜனாதிபதிகளுக்கு சொல்லி வைக்க விரும்புகிறேன். அவர் சொன்னது போல 22 உண்மையிலே மனிதர்களோடு பேச முடியாது, சுவாசத்தை கூட எங்களால் இயல்பாக சுவாசிக்க முடியாமல் நாங்கள் எல்லோரும் முகக்கவசங்களை அணிந்திருந்தோம். 23 ஓரளவு தானும் ஒரு நம்பிக்கையான ஆண்டாக வந்தது. 2024 இந்த ஆண்டு நாங்கள் மாவட்ட ரீதியாக பல மில்லியன் ரூபாய் நிதிகளை கிராமப்புறங்களுக்கு செலவழிக்கக்கூடிய அளவில் நிதி ஒதுக்கீடு செய்திருக்கிறோம். அதன் கடந்த காலங்களில் ஏற்பட்ட பொருளாதார வீழ்ச்சியின் பயனாக கட்டுமானத்துறை அடிமட்டத்தில் சென்றிருந்தது. சாதாரண தொழிலாளர்கள் தொழிலை இழந்து மிக மோசமாக பாதிக்கப்பட்டு கிடந்தார்கள். இப்பொழுதுதான் ஓரளவு நம்பிக்கை கீட்டு வந்திருக்கிறது. மெல்ல மெல்ல நாட்டை கட்டியழைப்பு உற்பத்தி துறை அதிகரிக்கலாம் முடியும் என்று உண்மையிலே எங்களுடைய இலங்கையுடைய கையிருப்பு சைபர்லே போயிருந்தது. நாங்கள் அங்காங்கே அடிபட்டு மோதி ஒரு இறக்குமதி செய்ய முடியாத சந்தர்ப்பத்தை நாங்கள் பார்த்தோம். இப்பொழுது கிட்டத்தட்ட 4.4 பில்லியன் USD அமெரிக்க டாலர் எங்களுடைய நாட்டிலே கையிருப்பு இருப்பதை நாங்கள் பார்க்கிறோம். இப்படியான மாற்றங்கள் நடந்து வருகிற பொழுது நாங்கள் ஒத்துழைப்போடு நாட்டை முன்னேற்ற வேண்டிய பொறுப்பு இருக்கிறது. நம்ம மக்கள் நம்பிக்கை இழந்திருக்கிறார். இளைஞன் யுவதிகள் நாட்டை விட்டு செல்கிறார்கள். இவரை எல்லாம் கட்டியெழுப்பக்கூடிய சூழ்நிலை நாங்கள் தான் உருவாக்கி கொடுக்க வேண்டும் என்று எண்ணுகிறேன். அதுபோன்று முக்கியமாக கவனம் செலுத்த வேண்டிய விடயத்தை நான் பார்த்தேன். கடந்த முறை 14 லட்சம் சுற்றுலா பயணிகள் இலங்கைக்கு வந்திருக்கிறார்கள். ஜனாதிபதியுடைய திட்டம் என்னவென்றால் கிட்டத்தட்ட 50 லட்சம் சுற்றுலா பயணிகள் இலங்கை கொண்டுவரப்பட வேண்டும் என்று திட்டமிட்டிருக்கிறார். அந்த அடிப்படையில் 50 லட்சம் பேர் வருகிற பொழுது அதுக்கான உள்கட்டுமான வசதிகள், அதுக்கான ஏனைய மனிதவள பயன்பாடு எல்லாம் அதிகரிக்க
வேண்டியம் இருக்கு. உங்களுக்கு
பொறுப்புகள் எல்லாம் அதிகரிக்க வேண்டும். அதேபோன்றுதான் உங்களுக்கு தெரியும், இந்த நாட்டின் பொருளாதார இழப்புக்கு மிக முக்கியமாக சகலானுடைய குண்டுவெடிப்பு பிரதானமாக அமைந்தது. அதுதான் சுற்றுலாத்துறையை சைபர்லே கொண்டு நிறுத்தியது. இப்பொழுது எப்படிதான் சுற்றுலாத்துறை அதிகரித்தாலும் இன்னமும் உலக இஸ்லாமிய பயங்கரவாத தீவிரவாத தாக்குதல்கள் அங்காங்கு நடந்து கொண்டிருக்கிறது. அவற்றிலும் அதிகூடிய கவனம் செலுத்தி பாதுகாப்பை உள்ள பாதுகாப்பை அதிகரிக்க வேண்டிய மிகப்பெரிய பொறுப்பும் எங்களுக்கு இருக்கிறது. அதேபோன்றும் LRC காணி 2070 அளவிலே பெரிய முதலாளி மாற்றம் இருந்து எடுக்கப்பட்ட காணிகளை கொண்டு எதிர்காலத்திலே உற்பத்தி அதிகரிக்க வேண்டும் என்று சொல்லியிருந்தார். அதிலே முக்கியமாக மட்டக்களப்பிலே கிட்டத்தட்ட 7000 ஏக்கருக்கு அதிகமான காணிகளை இன்னமும் சூறையாடி விற்கிற படலம் முடியாமல் இருக்கிறது. அதை இனங்கண்டு ஆக குறைந்தது LRC காணிகளை எங்காங்கே இருக்கிறது என்பதை கண்டு அதற்கான ஒரு குழுவை அமைத்து அதையெல்லாம் முதலீட்டு பிரிவினருக்கு வழங்கி விரைவாக மலை நாட்டை கட்டியெழுப்ப வேண்டும். அதேபோன்று கிழக்கு மாகாணமாக இருந்தாலும் வடக்கு எல்லா மாகாணங்களிலும் முதலீட்டுக்கு வருகிறவர்களை விரைவாக கவர்ந்து இழுக்க முடியாத ஒரு மிகப்பெரிய குறைபாடு இருக்கிறது. அவருடைய உரையிலே மிக தெளிவாக சொல்லியிருந்தார், நாங்கள் விரைவாக ஒரே குறையின்களை 3 நாட்களுக்குள்ளே அவருடைய உள்கட்டுமான அனுமதிகளை எல்லாம் வழங்க வேண்டும். அப்படி ஒரு நிலைமையை நாங்கள் உருவாக்கி கொடுத்தால் விரைவான ஒரு நாட்டை பொருளாதார ரீதியாக கட்டியெழுப்ப முடியும். அது பல தொழில் வாய்ப்புகளை இந்த நாட்டிலே உருவாக்கி கொடுக்கும் என்று ஆகையால் ஒட்டுமொத்தமான நாட்டுடைய பிரச்சனையை முடிவுறுத்துவதற்கு இது சந்தர்ப்பமாக இருக்குமா என்பது எனக்கு தெரியாது என்றால் ஆளுங்கட்சியில் இருக்கிற அடிப்படையிலே இருந்தாலும் நான் முன்னர் சொன்னது போல கடந்த காலங்களைப் போல் காலத்தையும் நேரத்தையும் நிர்ணயிக்காமல் சரியான சந்தர்ப்பத்தை உருவாக்கி இந்த நாட்டினுடைய உண்மையான பொருளாதார அதிகார பிரச்சனைகளை முடிவுறுத்த சரியான சந்தர்ப்பத்தை உருவாக்குவார் என்கிற நம்பிக்கையோடு எனது உரையோடு முடித்துக் கொள்கிறேன். நன்றி, வணக்கம்.
நன்றி. மீலங்கட்ட கரு நாளக குடேவா மந்திரித்துமா உத்மாட்டு வினாடி ஹதா
கரு மூலாசுனாடு மந்திரித்துமணி அப்படி தானா விவித புத்தலன்ட்ட விவித வினோதாசத்தினம் அப்படி வர்த்தமான ஜனாதிபதித்துமாகித் மம ஹந்துநாகினத்தின மேத்தகாலி வினோதாச திகாக் இக்காக் தமா எத்துமாட்டு தேசன பார்த்தான்னு ஆசாவ் திவனிக்கு தமா எத்துமாட்டு பிற்றட்டை அண்ணத்தின ஆசாவ் மேதவாசலத் மதுரை தாசவினி வத்தாவட்ட ஜனாதிபதி ரேவாசி பத்துநாட்ட பாசி விசிதிக்கு பெதஹரியே ஆஸ்திரேலியாவட்ட கீழ மேதவாசல தேசன போத்தன்னு சூதானம் வேணும். தென் மட மத்தகை அப்படி 2015-2019 காலே எத்துமாகே காலே துல எத்துமா மேரட்ட ஆர்த்திக பிரதிபத்தி பிரகாசன தஹயக் எதிர்பார்க்கிறா கீழே இக்காலே மம இக்கின்னக்க இவ்வளவு டைட்டில் கீனும் மட மத்தகை அவருது பாக்துல மேப்பாரு அவருது දෙකකට තඩු කාලයක් තුළ එතුමා ආර්ථික ප්‍රතිපද ප්‍රකාශන පහක් ඉදිරිපත් කළා තියෙනවා. අපි මේ රාජ්‍යසන කතාව කියලා මේ පාර ඇහුවේ එතුමා ඉදිරිපත් කරන පස්වෙනි කතාව. මේ කතාව හරි ලස්සනයි, හරි සුන්දරයි. හැබැයි එකිනෙක සංසන්දනය කළ බැලුවම ලොකු වෙනසකුත් නැහැ. මේ එතුමා මේ දවස්වල ඔස්ට්‍රේලියාවට ගිහිල්ලා ඉන්නේ 7 වෙනි ඉන්දු සාගර සමුළුව අමතන්නට. ඒ නිසා මම හිතුව පොඩ්ඩක් එතුමා මෙන්න මේ ක්ෂේත්‍රය ගැන මේ කතාවේදී කරපු දේ මතක් කරන්න. එතුමා කිව්වා අපේ රටේ නාවික ක්ෂේත්‍රය සම්බන්ධයෙන් ඉස්සරහට ලොකු දියුණුවක් ඇති වෙන්න යනවා කියලා. එතුමා කිව්වා අපේ වරායවල් 3ක් ඉස්සරහට සංවර්ධනය කරන්නට නියමිතයි කියලා. ඒ වගේම මීට දින කීපයකට කලින් තායිලන්තයේ අග්‍රාමාත්‍යවරයා ආපු වෙලාවෙත් මට මතකයි එතුමා විශේෂයෙන් මේ එතුමා හම්බුනට පස්සේ කතා කරා මේ තායිලන්තයේ ඉදිකිරීමට නියමිත ක්‍රාකැනල් මතන් ක්‍රාඇල ගැන කතා කරලා ඒ හරහා ලංකාවට ඉදිරියේදී අත්වෙනට ඉදිරියවත් තියෙන වාසි ගැන කතා කරා. කරු මූලාසුනාරට මන්ත්‍රීතුමනි නාවික ක්ෂේත්‍රය ලංකාවට වැදගත් කියන එක උපාය මාර්ගිකව අපි හැමදාමත් කියපු දෙයක්. මෙතුමා හම්බන්තොට වරාය විකුණනකොට 2017-18 කාලේ අපි මේ කතාව කිව්වා. මට හොඳට මතකයි මම උගත්තමල කතා කරලා තියෙනවා මේතුමා දැන් මේ කතා කරන ක්‍රාකැනල් එක ගැන. මොකද මේ ක්‍රාකැනල් එක කියලා කියන්නේ තායිලන්තයේ එක පැත්තකින් තායිලන්ත බොක්කත් අනිත් පැත්තෙන් අන්දමන්ද මුහුදත් යා කරලා ගොඩ නැගීමට නියමිතව තිබෙන දැන් කාලාන්තර ත්‍රිස්ස සාකච්ඡාවෙන් තියෙන කිලෝමීටර 1200ක් විතර මුහුදු මාර්ගය කොට කරන ඇල මාර්ගය. මේක හැදුවොත් මලක්කා සමුද්‍ර සන්ධිය හරහා වසරකට යන නෞකා 70,000 80,000 විතර ප්‍රමාණයකින් යම් කිසි ප්‍රමාණයකට අර දුර ප්‍රමාණය අඩු කරගෙන මැද පෙරදිග ඉඳන් අපරදිගටද අපරදිගද පෙරදිගටත් යන්න පුළුවන්. ඒ හරහා සිංගප්පූරු වරායට යන්නේ නැතුව ලංකාව හරහා යමේ අවස්ථාවක් උදා වෙනවා මේ නෞකාවලට. ඒක සිද්ධ වෙන්නේ තව අවුරුදු 10කින්ද තව අවුරුදු 20කින්ද කියලා අපි දන්නේ නැහැ. නමුත් ජනාධිපතිතුමා තායිලන්ත අගමැතිතුමා හම්බෙලා මේක කියපගේ අපිට පේනවා මේක නැවත සාකච්ඡාවට ඇවිල්ලා තියෙන බව. ඒක තමයි අපිට තියෙන දැනුමක්. ඉතින් මේ වගේ දෙයක් වුණොත් අපිට එකෙන් ගන්න තියෙන අවස්ථාව ප්‍රතිලාභ ගන්න තියෙන අවස්ථාව අපිට සම්පූර්ණයෙන්ම අහිමි කරලා ඉවරයි. රණවීර වික්‍රමසිංහ මහත්මයා හම්බන්තොට වරාය කියලා කියන්නේ ඒකට ගිය වියදම ඒකේ දූෂණ තිබුණාද ඒ කතා අපි ඔක පැත්තක දාමු. නමුත් උපාය මාර්ගිකව හම්බන්තොට වරාය තියෙනවා කියන කතාව තව දශක ගණනාවක් තිස්සේ ලංකාව අපි කතා කරගෙන හිටපු දෙයක්. ඒක නැති කරා රණවීර වික්‍රමසිංහ මහත්මයා අපිට. නැති කරලා අවුරුදු 100කට පොඩි කාලයකට මේ නැති කරේ. ඒ නිසා ඉස්සරහට එකකින් අපිට වාසියක් ගන්න පුළුවන්ද? දැන් අපි ඉතුරු තවත් වරායවල් තුනක් සංවර්ධනය ගැන කතා කරන්නේ නැතුව අපිට මේක වැඩි කරන්න තිබුණේ නැද්ද? මම මේ කතාව කිව්ව වෙනත් කතාවකට ප්‍රවේශයක් ගන්නට. මොකද්ද මේ උපාය මාර්ගිකව රටට වැදගත් සම්පත් විකිණීම හරහා අපේ රටට කරන හානිය ගැන මතක් කරන්න. දැන් තමයි කතාවේදී නැවත නැවත කියන කතාවක් තමයි මේ තාක්ෂණයෙන් අපේ රට ඉස්සරහට යන්න ඕනේ කියන කතාව. කෘත්‍රිම බුද්ධිය ගෙනල්ලා තාක්ෂණ ලෝකයෙන් ඩිජිටල් කරන්නේ ඉස්සරහට යන්න ඕනේ කියලා එතුමා නිතරම කියනවා. ඒකට අපි සියලු දෙනාම එකගයි. හැබැයි එහෙම කියන ගමන් එතුමාගේ මේ අලුත්ම සරස්ම මොකද්ද මේ දවස්වල? ඒක තමයි ලංකාවේ අනාගත ඩිජිටල් කරණයට තාක්ෂණය ඉදිරියට යාමට යටිතල පාසුකම්වලට ඉතාමත්ම වැදගත් වන ශ්‍රී ලංකා ටෙලිකොම් ආයතනයේ විදේශීකරණය කිරීම. මෙතනදී ගරු මුලාසුනාරොඩ මන්ත්‍රීතුමනි මම පාවිච්චි කරන වචනය විදේශීකරණය, පෞද්ගලීකරණය නෙවෙයි. මොකද සමහර අය මේ අපි කතා කරද්දිත් සමහර පොඩි පොඩි මත ගැටුම් ඇති වෙනවා. මේ අපි කතා කරන්නේ පෞද්ගලීකරණයට විරුද්ධවද කියලා. පෞද්ගලීකරණය කියන දෙයට අපි විරුද්ධ නැහැ. සමහර ආයතන තියෙනවා රාජ්‍ය ආයතන පාඩු ලබන ඒවා පෞද්ගලීකරණය කරාට කමන්නේ නැහැ. මම නම් පුද්ගලිකව කැමති සීරසියා පෞද්ගලීකරණය කරනවට වඩා රාජ්‍ය පෞද්ගලික හවුල් ආයතන ගන්න පුළුවන්. ඒ කෙසේ වෙතත් පාඩු ලබන රාජ්‍ය ආයතනයක් පෞද්ගලීකරණය කරනවා කියන එකට අපේ විරෝධයක් නැහැ. හැබැයි උපාය මාර්ගිකව වැදගත් රාජ්‍ය ආයතන පෞද්ගලීකරණය නෙමෙයි විදේශීකරණය. ඒකට 100%ක් විදේශිකරණ ලබා දීමට අපි විරුද්ධයි. දැන් ශ්‍රී ලංකා ටෙලිකොම් ආයතන කියලා කියන්නේ මොකද්ද? ශ්‍රී ලංකා ටෙලිකොම් ආයතන කියන්නේ දැන්ටමත් පෞද්ගලීකරණය වෙච්ච ආයතන. මේක 50%කට වඩාක් වැඩි ප්‍රමාණයක් ශ්‍රී ලංකාවේ රජයට කොටස් තිබෙනවා. ඉතුරු කොටස් තියෙන්නේ පෞද්ගලික ආයතනයක. NTT ආයතනත් එක්ක මේ ශ්‍රී ලංකා ටෙලිකොම් ආයතනයේ පෞද්ගලීකරණය කරාට පස්සේ පහුගිය කාලේ මේ ටෙලිකොම් ක්ෂේත්‍රයේ මුළු ආසියාවෙම දකුණු ආසියාවම ඉස්සරහම ඉන්න රටක් බවට පත් කරගන්න මේ ආයතනට පුළුවන් වුණා. මේ ආයතන රුපියල්
බිලියන විනාඩි 2ක් තව තියෙනවා.
රුපියල් බිලියන 12ක් 2022 ඉතාමත්ම අමාරු වසරකක් මේ රට ආදම ලැබ දුරනේ. මේක පාඩු ලැබෙන ආයතනක් නෙවෙයි. ඒ වගේම මේක උපාය මාර්ග ඉතාමත්ම වැදගත් ආයතන. ඒ වගේ ආයතනයක් දැන් විකුණා දාන්න හදන්නේ කාටද? දේශීය ව්‍යාපාරිකයන් නෑ, 100%ක් විදේශිකයන්ට. සියයක් විදේශක ද ල අතර දෙක එකක් වෙච කැපිටල් සයිතර එකැදම අඩුගන ටෙලිකොම ඉන්ඩස්්‍රී ති අතනන්නේ අනික අතන ඉන්දියාව අතන සමට ඔය අතන ගන කතාර ට අප කට්ිකුත් දසල ඉන්දියාවට ගහිල්ල සකච්ච පවත්වට ඒවට තිට විරෝධ නතර කරගන්න නොවත බංගද මේ කාර කියන්නට කියල අපි දාමත් සුල්වෙලා තියෙනෙස තවකාරක් කියන්නන මම සන්තෝසය අද පාර්ලිමේන්තය කතා කරනු සමහර ආණ්ඩේ මන්ත්‍රීවරු ටිකින් ටික හොරෙන් හොරෙන් හිමින් හිමින් ජනාපතුවා විවේචනය කරන්න පටන් අරන් තිබෙන. අද අප මහාචාරතුමගොත් කිව්වා ජනාපතුමා කතාව ගැන කියලා මේ අපි සත්‍ය අසත්‍ය වෙන්කරගන්න පුළුවන් වෙන්න ඕන කියලා කොටිම කිරණ කිව්වා අසත්‍ය කතා මෙතන කියනවා කියලා. ඒ නිසා වැඩි වෙලාවක් නැති නිසා ගරු මුල්ලාසුනට මන්ත්‍රීතුමනි මා එතුමාගේ එක කාරණයක් ගැන විතරක් කියනවා. එතුමා කිව්වා අපේ රට උල්කාපාතයක් වගේ වැටිලා රොකට් එකක් වගේ උඩට ආවා කියලා. මම නම් දන්නේ අපි උඩට ආවා කියලා. අපි කිව්වොත් අපි වැටුණා මේ වැටුද දැන අපි අමාරුවෙන් රැදිලා ඉන්නවා මේ ණය ගෙවන්නේ නැති නිසා කොහොම හරි මේක ගැටගහගෙන ඉන්නවා කියන අපිට පිළිගන්න පුළුවන්. රොකට් එකක් වගේ උඩට ආවා කිව්වම මේක මහ විහිළුවන්නේ. අර මහාචාර්යතුමන් මේ අසත්‍ය ප්‍රකාශ කරන්න එපා කියලා නොකියා කිව්වේ මේවා නිසා වෙන්නේ. මොකද උඩට වෙලා තියෙන්නේ? මොකද අද 2022 වසරේ මුල්ලට වඩා අද තියෙන වෙනස මොකද්ද? අද එදාට වඩා ආර්ථිකයේ ප්‍රසාරණ වෙලාද නැහැ ආර්ථිකයේ සංකෝචන වෙලා. එදාට වඩා දුප්පත්කම අඩු වෙලාද නැහැ දුප්පත්කම විශාල වශයෙන් වැඩි වෙලා. එදාට වඩා රැකියා උත්පාදනය නැහැ රැකියා ලක්ෂ ගාණක් නැති වෙලා. එදාට වඩා ණය බර අඩු වෙලාද නැහැ ණය ප්‍රමාණය වැඩි වෙලා. මොනවද සංවර්ධන වෙලා තියෙන්නේ? අපේ රටේ මිනිසුන්ට අද විදුලි බිල වැඩි වෙලා, ලයිට් බිල වැඩි වෙලා, වතුර බිල වැඩි වෙලා, බදු වැඩි වෙලා හැම පැත්තෙම වැටිලා ඉන්නේ. එහෙනම් 2022 වැටුණා නම් වැටුණ දැනි උඩට ආවේ කවුද කියලා අපි දන්නේ නැහැ. මහජනතාව නම් උඩට ආවේ නැති බව අපිට ඉතාමත්ම පැහැදිලි. ඒ නිසා ගරු මුල්ලාසුරණ මන්ත්‍රීතුමනි අවසාන වශයෙන් තත්පර කිපය ගන්නේ අපි නැවත මතක් කරනවා 2022 මේ රට මුහුණ දුන්න අර්බුදය පිටිපස්සේ තිබේ ප්‍රශ්න දෙකයි, එකක් ගෙවුන්සේෂන්ගේ අනික අයවැයහිගේ. මේ දෙකින් එකක්වත් විසඳලා නැත්තම්, මේ දෙකේ එකක්වත් තිබුණ තත්ත්වයට වඩා දියුණුවලා නැත්තම් ගරු පුරවාසනට මන්ත්‍රීතුමනි මොකද්ද මේ අපි උඩට ආවයි කියන කතාව කියන ප්‍රශ්නය අසමින් මම කතාව අවසන් කරනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. මීළඟට ගරු ජගත් ප්‍රියංකර මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 10යි.
ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, මේ උත්තරීතර පාර්ලිමේන්තුවේ නවක මන්ත්‍රීවරයෙක් වශයෙන් ඊයේ දවසේ දිරුම් දීලා ජනාධිපතිතුමාගේ ප්‍රතිපත්ති ප්‍රකාශය සම්බන්ධ අදහස් ඉදිරිපත් කිරීමක් සිද්ධ වෙලා තිබුණත් මම විශ්වාස කරනවා මේ මංගල කතාවේදී මගේ දේශපාලන ජීවිතය තුළ අද දවසේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක් වශයෙන් මෙම ස්ථානය නියෝජනය කරන්න ආපු ගමන් මග තුළ ඒ මම දීපු මුහුණ දීපු සංදිස්ථාන ඒ වගේම ඒ ගමනට ශක්තියක් වුණු පිරිස සිහිපත් කරන්න මේ අවස්ථාවක් කරගත යුතුයි කියලා. ඒ වගේම තමයි මම පාර්ලිමේන්තුවට එන්නේ අපේ දිස්ත්‍රික්කයේ 2015 අවුරුද්දෙත් 2020 අවුරුද්දෙත් ඒ මැතිවරණයෙන් වැඩිම මනාපගත් වූ රාජ්‍ය අමාත්‍ය සනත් නිශාන්ත පෙරේරා මැතිතුමාගේ හදිසි අභාවය නිසා. එතුමා සමඟ අපි 2015 ගොඩාක් ළඟින් දේශපාලන කටයුතු කරුවා. විශේෂයෙන්ම මහින්ද රාජපක්ෂ මැතිතුමා පරාජයට පත් වුණාට පස්සේ අපි ක්‍රියාත්මක කරපු දේශපාලන ක්‍රියාන්විතයේ නායකත්වය දැරුවේ සනත් නිශාන්ත මැතිතුමා. පසුකාලීනව ඇතිවන දේශපාලන තත්ත්වයන් තුළ ඒ සමීපතාවයේ අමනාපයක් නොවී යම් දුරස්වීමක් ඇති වුණත් දිස්ත්‍රික්කයේ ජනතාව වාර දෙකක් ඉදිරියෙන් ඔසවා තැබූ ඒ සනත් නිශාන්ත මැතිතුමාගේ අභාවය වෙනුවෙන් මා නියෝජනය කරන ප්‍රජාව වෙනුවෙන් ශෝකය ප්‍රකාශ කරන්නත් එතුමාට මුක්සුව ප්‍රාර්ථනා කරන්නත් මම මේ අවස්ථාවක් බවට පත් කරගන්නවා. ඒ වගේම තමයි ඒ අභාවය නිසා පුරප්පාඩු වන පාර්ලිමේන්තු මන්ත්‍රී ධූරය ඇතුළේ මේ අපේක්ෂක ලැයිස්තුවේ තවත් අපේක්ෂකයෝ ඉන්නකොට මට දිවුරුම් දෙන්න ඉඩකඩ ලැබෙන්නේ මනාප 41,000 ආසන්න ප්‍රමාණයක් අරගෙන ඒකට ශක්තිය දීපු පුත්තලන් දිස්ත්‍රික්කයේ ආදරණීය ජනතාව නිසා. මම මගේ දේශපාලන ජීවිතය 2011 වර්ෂයේදී වෙන්නපුව ප්‍රාදේශීය සභාවේ මන්ත්‍රීවරයෙකු විදිහට ආරම්භ කරලා ඊට පස්සේ පළාත් පාලන නියෝජිතයෙක් විදිහට වාර දෙකක් මට සභාව නියෝජනය කරන්න පුළුවන්කම ලැබුණා. ඒ වගේම තමයි 2015 වර්ෂයේ මම මහමැතිවරණයට ඉදිරිපත් වෙලා මනාප 32,000 ආසන්න සංඛ්‍යාවක් අරගෙන දිස්ත්‍රික්කයේ පස්වෙනියා බවට පත් වෙන්න හැකියාව ලැබුණා. දෙදාස් විස්ස අවුරුද්දේ මන්ත්‍රීවරු පස් දෙනෙක් තේරීපත් වෙනකොට කුඩා සංඛ්‍යාවක අඩුවීම මත 6 වෙනි ස්ථානයේ ඒ මන්ත්‍රී ධූරය අහිමි වුණා. ඒ සමස්ත ගමන තුල මගේ දේශපාලන ජීවිතයේ ලොකු ශක්තියක් එකතු කරපු විශාල පිරිසක් ඉන්නවා. ඒක නිසා මම විශ්වාස කරනවා ඒ සියලු දෙනා සිහිපත් කරන්න මේ අවස්ථාවක් බවට පත් කරගත යුතුයි කියලා. විශේෂයෙන්ම මම හිතනවා අපිට මේ දේශපාලන ගමනට පන්නරය ලැබෙන්නේ මගේ පියාගේ ආభాෂයක්, සමාජ සේවකයෙක්, මාධ්‍යවේදියෙක් විදිහට මගේ පියාගෙන් සහ දෙමව්පියන්ගෙන් පවුලේ සියලු දෙනාගෙන් ලැබුණු පන්නරය තුලින් ඒ ආරම්භ කරන දේශපාලන ගමනට පුත්තලන් දිස්ත්‍රික්කයේ අති ගෞරවනීය මහා සංඝරත්නයේ ගෞරවනීය පූජකතුමන්ලගේ ආගමික නායකින්ගේ මග පෙන්වීම මට නිරන්තරව ලැබුණා. මම මේ අවස්ථාවක් බවට පත් කර ගන්නවා ඒ සියලු දෙනා කෘතවේදීව සිහිපත් කරන්න. ඒ වගේම තමයි පුත්තලන් දිස්ත්‍රික්කයේ ජනතාව වෙන්නපුව මැතිවරණ කොට්ටාශයේ මම නියෝජනය කරන්නේ, නාත්තන්දිය මැතිවරණ කොට්ටාශයේ යාබද ආසනය, හලාවත මැතිවරණ කොට්ටාශය, ආනමඩුව මැතිවරණ කොට්ටාශය, පුත්තලම මැතිවරණ කොට්ටාශය ඇතුළු සමස්ත දිස්ත්‍රික්කයේ පුරා විහිදලා සිටින මට මගේ දේශපාලන ජීවිතය තුළ ලොකු ශක්තියක් එකතු කරපු ඒ ආදරණීය ජනතාවට මගේ කෘතවේදීත්වය පළ කරන්න මම මේ අවස්ථාවක් බවට පත් කර ගන්නවා. ඒ වගේම තමයි මේ ගමන් මගේදී විශේෂයෙන්ම මගේ මිත්‍රයි මගේ පාසල් ජීවිතයේ මම හිතනවා මට ලොකු ශක්තියක් වුණා කියලා. මම මුලින්ම ප්‍රාථමික අධ්‍යාපනය ලැබුවේ වෙන්නපුව මැතිවරණ කොට්ටාශයේ කුඩා ප්‍රාථමික පාසලක් වන දික්වල රජයේ විද්‍යාලයෙන්. ඉන් අනතුරුව මම වෑකඩ මහාවිද්‍යාලයේ කෙටි කාලයක් අධ්‍යාපනය ලැබුවා. අපිට ජීවිතයට ලොකු දෙයක් එකතු කරපු පාසලක් වෙන්නපුව ජෝසප් වාස් මධ්‍ය මහාවිද්‍යාලයේ තමයි මගේ දීතික අධ්‍යාපන කටයුතු සිද්ධ වෙන්නේ. මම සිහිපත් කරනවා ඒ මගේ දේශපාලන ගමන් මගට ලොකු ශක්තියක් එකතු කරුව අපේ ඒ පාසල් මිත්‍රයින්, ඒ වගේම අපේ ගුරු භවතුන්, ඒ සියලු දෙනාව සිහිපත් කරන්න මම මේ අවස්ථාවක් බවට පත් කර ගන්නවා. ඒ වගේම තමයි මම ප්‍රාදේශීය සභා මන්ත්‍රීවරයෙක් විදිහට වෙන්නපු ප්‍රාදේශීය සභාවට තේරීපත් වුණාම මම ජීවත් වෙන ගම දික්වල, යෝගියාන, ජංකුරාවෙල, දකුණු ඇටියාවල ඇතුළු මගේ ළඟින් හිටපු ඒ ආදරණීය මිත්‍රයන් මිතුරන් ඒ සියලු දෙනාව සිහිපත් කරන්න මම මේ අවස්ථාවක් බවට පත් කර ගන්නවා. මගේ දේශපාලන ජීවිතයේ ඒ ප්‍රාදේශීය සභා ජීවිතය වෙන්නපෝ ප්‍රාදේශීය සභාවේ සභිකයෙක් විදිහට ගත කරපු දුර කාල දෙක අපිට ජීවිතයට වගේම දේශපාලනයට ලොකු අත්දැකීමක් එකතු කරපු කාල පරිච්ඡේදයක්. අපේ හිටපු සභාපතිතුමන්ලා මාත් එක්ක හිටපු මන්ත්‍රීතුමන්ලා, ඒ වගේම සභාවේ ලේකම්වරු, කාර්ය මණ්ඩලය, ඒ සියලු දෙනා ලොකු ශක්තියක් අපිට අරගෙන දුන්නා මේ ගමන එන්න. ඒ සියලු දෙනාවත් මම මේ අවස්ථාවේදී සිහිපත් කරන්න අවස්ථාවක් බවට පත් කර ගන්නවා. ඒ වගේම තමයි මේ ඔක්කොම සිද්ධ වෙනකොට මම දේශපාලනයට පිවිසෙන්නේ අපේ දේශපාලන ඉතිහාසයේ ගත්තොත් මම 1998 උසස් පෙළ විභාගය කරලා කැලණිය විශ්වවිද්‍යාලේ ඉන්නකොට දේශපාලන කටයුතු වලට යම් ආකාරයකින් සම්බන්ධ වෙලා වැඩ කටයුතු කරගෙන විමල් වීරවංශ මැතිතුමා නායකත්වයෙන් දරන ජාතික නිදහස් පෙරමුණේ වෙන්නප්පුවේ සංවිධායකවරයා විදිහට එදා ඒ දේශපාලන ගමන් මග ආරම්භ කරලා 2015 එක්සත් ජනතා නිදහස් සන්ධානය යටතේත්, 2020 ශ්‍රී ලංකා පොදු ජන පෙරමුණ යටතේත් මම අපේක්ෂකයෙක් බවට පත් වෙනකොට විමල් වීරවංශ මැතිතුමා ඇතුළු අපේ කණ්ඩායමේ සියලු නායකින් සිහිපත් කරන්න මම අවස්ථාවක් බවට මේ පත් කර ගන්නවා. ඒ වගේම තමයි මට මතකයි මේක සිහිපත් නොකරොත් මං අකෘතඥෙක් කියන හැඟීම මා තුළ ඇති වෙනවා. අපිව දිස්ත්‍රික්කයේ ලොකු පිරිසක් අඳුනන්නේ නැති වෙනකොට 2015 අපි මහා මැතිවරණේ අපේ මූණට වඩා ලොකුවට ගැහුවේ මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාගේ රූපේ. එහෙම ගහලා තමයි අපි සමාජයේ සමාජගත වුණේ. අද දේශපාලන තත්ත්වය මොකක් වුණා. ඒක නිසා මම මේ අවස්ථාවක් බවට පත් කර ගන්නවා ඒ දේශපාලන ගමනට ආලෝකයක් වුණු මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාවත් සිහිපත් කරන්න.
ඔබතුමාට තව විනාඩි දෙකක් තියෙනවා මන්ත්‍රීතුමා.
ඒ වගේම තමයි මට විශාල ශක්තියක් වුණා අපේ සමෘද්ධි ව්‍යාපාරය. මම 99 සමෘද්ධි සංවර්ධන නිලධාරියෙක් බවට පත් වුණා. ඊට පස්සේ සමෘද්ධි කළමනාකරුවෙක් බවට පත් වුණා. ඒ සමෘද්ධි ව්‍යාපාරයේ මිත්‍රයින් සියලු දෙනා මගේ දේශපාලන ගමනට ලොකු ශක්තියක් එකතු වුණා. ඒක නිසා ඒ සියලු දෙනාව සිහිපත් කරන්න මම මේ අවස්ථාවක් බවට පත් කර ගන්නවා. ඉදිරි දේශපාලනයේදී මම හිතනවා පුත්තලන් දිස්ත්‍රික්කයේ ජනතාවට ලොකු කාර්යභාරයක් කරන්න මට පැවරිලා තියෙනවා. විශේෂයෙන්ම සමෘද්ධි ව්‍යාපාරයේ අපේ ජගත් කුමාර මන්ත්‍රීතුමා ඉන්නවා සමෘද්ධි සංවර්ධන නිලධාරීන්ගේ සංගමේ. මම සමෘද්ධි කළමනාකරුවෙක් විදිහට, ජගත් ප්‍රියංකර විදිහට මෙතෙන්ට ඇවිල්ලා ඉන්නවා. ඒ සමෘද්ධි ව්‍යාපාරය ඇතුළ විසඳ ගන්න අවශ්‍ය කරන විශාල ගැටලු ප්‍රමාණයක් තියෙනවා. මම හිතනවා මේ කෙටි කාලය ඇතුළත වුණත් මට පැවරිලා තියෙන ලොකු කාර්යභාරයක් බවට පත්වේවි. මේ සමෘද්ධි වැඩසටහන සම්බන්ධව අපිට පෙන්වලා දෙන්න පුළුවන් කරුණු, නිවැරදි කර ගන්න පුළුවන් කරුණු සම්බන්ධව මැදිහත් වීමක් මට පැවරිලා තියෙනවායි කියලා මම විශ්වාස කරනවා. ඒක නිසා ඒ අරමුණු සහිතව මම ජීවත් වෙන පුත්තලන් දිස්ත්‍රික්කයේ ප්‍රශ්න ගැටළු විශාල ප්‍රමාණයක් තියෙනවා. ඉදිරියේදී අපිට ලැබෙන අවස්ථා අනුව ඒවා පෙන්වා දෙන්න බලාපොරොත්තු වෙනවා. ඒ සියලු දේවලු සමග ඉදිරියේදී ලැබෙන කාල සීමාව තුළ මම මගේ දේශපාලන කටයුතු හෘද සාක්ෂියට එකඟව, ඒ වගේම මට දේශපාලන වශයෙන් ශක්තිය දීපු ජනතාවගේ ජනමතයට අහුන්කන් දෙමින් ඉදිරියේදී ක්‍රියාත්මක කරනවායි කියන පණිවිඩය ලබා දෙමින්, අවස්ථාව ලබා දෙමින් පිළිබඳ ස්තුතිවන්ත වෙමින් මම නිහඬ වෙනවා. ස්තුතියි.
බොහොම ස්තුතියි. මීළඟට ගරු HMM හාරිස් මැතිතුමා, ඔබතුමාට විනාඩි 8ක්.
බිස්මිල්ලාහිර් රහ්මානිර් රහීම්. சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, எமது நாட்டில் அண்மையில் இடம்பெற்ற வெள்ளப்பெருக்கினால், குறிப்பாக நாம் பிரயத்துவப்படுத்துகின்ற அம்பாறை மாவட்டத்தில் பல ஆயிரம் ஏக்கர், குறிப்பாக அறுவடைக்கு தயாரான நெட் பயிற்சிகை பாதிக்கப்பட்டுள்ளதை இந்த சபைக்கு கொண்டு வர எனக்கு கடமை இருக்கின்றது. குறிப்பாக அந்த பெரு வெள்ளத்தினால் அம்பாறை மாவட்டத்தில் அறுவடைக்கு தயாரான அந்த பயிர்கள் அழிந்தது மட்டுமல்லாமல், அதனால் பலாயிரக்கணக்கான விவசாயிகள் இன்று பெரிதும் பாதிக்கப்பட்டுள்ளனர். இது சம்பந்தமாக நான் தேச அமைச்சர் மஹிந்த அமரவீரவை சந்தித்து இதற்கான நஷ்ட ஈடை துரிதமாக வழங்க வேண்டும் என்று கூறியிருந்தேன். இன்று அதற்கான படிவங்களை விவசாயிகள் நிரப்பிக் கொண்டிருக்கின்றனர். ஆனால் அரசாங்கம் கொடுக்கின்ற நஷ்ட ஈடு போதுமானதல்ல. எனவே அவர்களுடைய அந்த செலவு செய்த தொகைக்கு ஓரளவாவது ஈடு கொடுக்கக்கூடிய வகையில் அந்த நஷ்ட ஈடு கொடுக்கப்பட வேண்டும் என்று நான் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அதே நேரம் அம்மாவட்டத்தின் இந்த பெரு வெள்ள காரணமாக நீர்ப்பாசன கட்டுமானங்கள் மிகவும் சீரழிந்துள்ளன. குறிப்பாக வண்டுகள், அதே போன்ற மதகள் போன்ற பல முழுமையாக அழிவுக்குட்பட்டதனால் இன்று அடுத்த போகத்துக்குரிய விவசாயம் செய்ய முடியாத ஒரு துர்ப்பாக்கிய நிலைமையில் விவசாயிகள் இருந்து கொண்டிருக்கின்றனர். எனவே அவற்றை திருத்துவதற்காக, மீள் அமைப்பதற்காக 4,000 மில்லியன் ரூபாய்கள் என்று அதற்கு மதிப்பீடு செய்யப்பட்டிருக்கின்றது. எனவே நாங்கள் நேற்று முன்தினம் ஜனாதிபதி ரணில் விக்ரமசிங்க அவர்களை சந்தித்த பொழுது கூட, நான் மற்றும் ஏனைய எங்களுடைய பாராளுமன்ற உறுப்பினர்கள் இசாக் ரோமான், பைசா காசிம் ஆகியோர் பேசியிருந்தோம். எனவே அந்த நிதியை நீர்ப்பாசன அமைச்சர் உடனடியாக ஒதுக்கீடு செய்து அந்த வேலையை தீவிரமாக முடிவுக்கு கொண்டு வர வேண்டும் என்று வேண்டுகோள் விடுக்க விரும்புகின்றேன். அதே நேரம் சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, கிழக்கு மாகாணத்தில் இன்று ஒரு ஆசிரியர் நியமனம் இடம்பெறுவதற்கான முஸ்தீபுகள் இடம்பெற்றுக் கொண்டிருக்கின்றன. அதில் குறிப்பாக அம்பாறை மாவட்டத்தில் 400க்கும் மேற்பட்ட ஆசிரியர்கள் வெளி மாவட்டங்களுக்கு இடமாற்றம் செய்வதற்கான நிலைமை ஏற்பட்ட பொழுது, நான் கிழக்கு மாகாண கவர்னர் கௌரவ செந்தில் தொண்டமான், அதே போன்ற ஜனாதிபதியுடைய செயலாளர் சமன் எக்கநாயக்க ஆகியோரிடம் பேச்சுவார்த்தை நடாத்தி, ஈட்டிலே கவர்னர் ஒரு இணக்கப்பாட்டுக்கு வந்திருந்தார். கிழக்கு மாகாணத்துக்கு குறிப்பாக அம்பாறை மாவட்டத்திலிருந்து இந்த ஆசிரியர் இடமாற்றங்கள் ரத்து செய்யப்படும் என்று உறுதிமொழியை வழங்கியிருந்தார். அது குறிப்பாக ஆசிரியர் தொழிற்சங்கங்கள் எங்களிடம் பேசுகின்ற பொழுது, மாகாண கல்வி திணைக்களம் 2016 சுற்றறிக்கைப்படி அந்த காடர் வேக்கன் படி இந்த இடமாற்றப்பட்டியல் தயாரிக்கப்பட்டுள்ளது தவறு என்று நாங்கள் அந்த ஆசிரியர் சங்கங்கள் சுட்டிக்காட்டியிருக்கின்றன. எனவே 2020 சுற்றுநிறுவன்படி இந்த ஆசிரியர் வெற்றிடங்களை பார்க்கின்ற பொழுது, அம்பாறை மாவட்டத்தில் உண்மையில் ஆசிரியர் பற்றாக்குறை இருக்கின்ற பொழுது, என்ன அடிப்படையில் இந்த மட்டக்களப்பு அல்லது ஏனைய மாவட்டங்களுக்கு இந்த ஆசிரியர் இடமாற்றப்பட்டார்கள் என்ற கேள்வி எங்களுக்குள் எழுகின்றது. இன்றும் கூட ஜனாதிபதியுடைய செயலாளர் சமன் எக்கநாயக்க அவர்களை சந்தித்து இது தொடர்பாக மீண்டும் கவர்னருக்கு பேசி இப்பொழுது ஒரு உடன்பாட்டுக்கு வரப்பட்டிருக்கின்றது. அம்பாறை மாவட்டத்திலிருந்து எந்த காரணம் கொண்டும் வெளி மாவட்டத்துக்கு ஆசிரியர்கள் குறிப்பாக மட்டக்களப்புக்கோ அல்லது ஏனைய திருவண்ணாமலைக்கோ மாற்றப்பட மாட்டார் என்ற உறுதிமொழி வழங்கப்பட்டிருக்கின்றது. இதனை சம்பந்தப்பட்ட இடமாற்றம் வரும் என்ற ஆசிரியர்கள் தெளிவாக நீங்கள் எந்தவித பதற்றமும் இல்லாமல் குறிப்பாக இதை ஜனாதிபதி செயலாளருக்கு வழங்கப்பட்டிருக்கின்ற வாக்குறுதி என்ற அடிப்படையில் அந்த இடமாற்றம் நடைபெறாது என்ற நம்பிக்கை எனக்கு இருக்கின்றது. அதே நேரம் இன்று தென்கிழக்கு பல்கலைக்கழக இன்று துறைமுக அதிகார சபைக்கு சொந்தமான மகாபோல ட்ரெய்னிங் அந்த சென்டர் தென்கிழக்கு பல்கலைக்கழகத்துக்கு கடந்த 10 வருடங்களாக வழங்கப்பட்டிருந்தது. இப்பொழுது தென்கிழக்கு பல்கலைக்கழக உபவேந்தர் அபுபக்கர் ரமீஷ் அவர்கள் எங்களிடம் கூறியிருக்கின்றார், இந்த ஒப்பந்தத்தை வராய அதாவது துறைமுக அதிகார சபை தவிசாளர் நிறுத்தியிருக்கின்றார். எனவே கௌரவ எங்களுடைய துறைமுக அபிவிருத்தி அமைச்சர் அவர்கள் மீண்டும் 10 வருடங்களுக்கோ அல்ல 20 வருடங்களுக்கோ இந்த மகாபோல சென்டர் தொடர்ந்து தென்கிழக்கு பல்கலைக்கழகத்தில் அதன் நிர்வாகத்தில் வருவதற்கான நடவடிக்கை எடுப்பதன் ஊடாக அந்த தென்கிழக்கு பல்கலைக்கழக மாணவர்கள் சிறந்த பயனை பெறுவார்கள் என்ற நம்பிக்கை இருக்கின்றது. அதே நேரம் தென்கிழக்கு பல்கலைக்கழகத்தில் மருத்துவ கூட அமைப்பதற்கான நடவடிக்கைகள் ஆரம்பிக்கப்பட்டிருக்கின்றது. இது சம்பந்தமாக ஜனாதிபதியுடைய செயலாளர் அவர்கள் ஊடாக குறிப்பாக அவருடைய பரிந்துரையின்படி பல்கலைக்கழக மானிய ஆணையக்குழு தலைவருக்கு இந்த மருத்துவ கூட அமைப்பதற்கான நடவடிக்கை எடுக்குமாறு பணிப்புரை விடுக்கப்பட்டிருக்கின்றது. இது சம்பந்தமாக பல்கலைக்கழக உபவேந்தர் உட்பட நாங்கள் ஜனநாயக செயலாளரை சந்தித்த பொழுது இது சம்பந்தமாக பேசியிருந்தோம். அதே போன்று பல்கலைக்கழக மானிய ஆணைக்குழுவுடன் பேசியிருக்கின்றோம். இப்பொழுது அதற்கான மதிப்பீட்டு அறிக்கைகள் தயாரிக்கப்பட்டு வருகின்றதாக அறிகின்றோம். இருந்தும் அரசாங்கம் குறிப்பாக ஒரு பெரும் ஒரு தென்கிழக்கு பல்கலைக்கழகம் இருந்து வருகின்ற ஒரு சூழ்நிலை, விரைவில் அந்த மருத்துவ கூடத்தை தென்கிழக்கு பல்கலைக்கழக வளாகத்தில் உருவாக்க வேண்டும். அதன் ஊடாக அந்த பல்கலைக்கழகத்தின் அந்த குறிப்பாக அதன் ஊடாக அது தென்கிழக்கு பல்கலைக்கழகம் சக்தி பெற செய்யப்பட வேண்டும் என்று இந்த இடத்தில் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அதே நேரம் இன்று எங்களுடைய அம்பாறை மாவட்ட மீனவர்கள் ஒளியில் துறை
முடிவுக்கு கொண்டு வாருங்க, இந்த நேரம் முடிஞ்சு
கடைசியாக அம்பாறை மாவட்ட மீனவர்கள் துறைமுகம் பாதிக்கப்பட்டுள்ளதால் இன்று வாழைச்சினைக்கும் திருவண்ணாமலைக்கும் செல்ல வேண்டியிருக்கின்றது. அந்த மீனவர்களுடைய எரிபொருள் வெளி எரிபொருள் நிலையங்களுக்கு எடுத்து செல்லப்படுவதை இன்று துறைமுக முகாமையாளர்கள் மறுக்கின்றார்கள். இது சம்பந்தமாக இலங்கை துறைமுக கூட்டுத்தாவன பொது முகாமையாளர் பேசிய பொழுது அதற்கான அனுமதி வழங்கப்படும் என்ற வாக்குறுதி எனக்கு வழங்கப்பட்டிருக்கின்றது. எனவே இது சம்பந்தமாக மீண்டும் மீனவ அமைச்சர் அவர்களுக்கு கூறிக்கொள்ள விரும்புவது சம்பந்தப்பட்ட திருவண்ணாமலை மற்றும் பாலச்சினை துறைமுக முகாமையாளர்களுக்கு இந்த அனுமதியை உடனடியாக வழங்கி அந்த மீனவர்கள் எரிபொருள் கொண்டு செல்வதற்கான அனுமதியை வழங்க வேண்டும் என்று கூறி விடைபெறுகின்றேன். நன்றி.
நன்றி. மீலங்கட கரு ஹர்ஷன சுப்புன் ராஜகருணா மெத்தும் அப்துமாட்டு வினாடியாட்டாய்
போமத்தி ஸ்தூதி முலாசனாரோடு கரு மந்திரி துமணி அத அப்பிமே பிலுத்துரு சபையன்னே ராஜாசன கதாவட தென் நம்மினி பார்லிமேந்துவே ஹதர பஸ்வதாவக்ம பார்லிமேந்து சசிவாரே அவசங்கரா தென் அப்பிமே விழாவேதி கல்பனா கரல பலன்னோனே மேகட அத்தி தேருமக் தீனவது கே දැන් මේ පාර්ලිමේන්තුවේ සැසිවාරයක් අවසන් කරන්න මොකද්ද සුවිශේෂ අවස්ථාව? එහෙම කිසිම සුවිශේෂ අවස්ථාවක් තිබ්බේ නැහැ. අද ජනාධිපතිවරයාගේ සිහිනයක් තියෙනවා මේ පාර්ලිමේන්තුවේ කථානායක පුටුවට ඇවිල්ලා මේ ප්‍රතිපත්ති ප්‍රකාශන කරන්න. දැන් මේ ප්‍රතිපත්ති ප්‍රකාශන කී වතාවක් කරාද? මේ පාර්ලිමේන්තුවේ එතුමා ජනාධිපති වෙලා දැන් 4-5 වතාවක්ම ප්‍රතිපත්ති ප්‍රකාශන කරනවා. දැන් මේ ප්‍රතිපත්ති ප්‍රකාශන කරා කියලා මේ පාර්ලිමේන්තුවෙන් පිටත කිසි වෙනසක් වෙලා තියෙනවද? මේ රටේ ජීවත් වෙන ජනතාව එදාට වඩා අමාරුවෙන් අද ජීවත් වෙන්නේ. ලබන මාසේ අදට වඩා අමාරුවෙන් ජීවත් වෙයි. ඉතින් කිසිම බලාපොරොත්තුවක් නැහැ. ඉතින් මේ පාර්ලිමේන්තු සැසිවාරය අවසන් වීමෙන් අන්තිමට ප්‍රජාතන්ත්‍රවාදී පාර්ලිමේන්තුව ක්‍රමයට ලොකු හානියක් වුණා. මේ කාරක සභා සියල්ලම අහෝසි වුණා. පාර්ලිමේන්තු තේරීම් කාරක සභා සියල්ලම අහෝසි වුණා. දැන් මේ අද මේ වෙනකොට පාර්ලිමේන්තුවේ තේරීම් කාරක සභා ඇතුළු කාරක සභා කීයක් මේ වෙනකොට තියෙන්න තිබ්බද? අද එකක්වත් තියෙන්නේ නැහැ. ඒ එතකොට දැන් මේකට තවත් මාස ගාණක් යනවා. මේ 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 සමාජිකයින් පත් කරන්න ඕනේ. සමාජිකයින් පත් කරලා එතනින් සභාපතිවරේ පත් කරන්න ඕනේ. තව මාස දෙකක් විතර යනවා ඒ කටයුත්ත සිදු වෙන්න. ඒ විතරක් නෙමෙයි දැවැන්ත මුදලක් වැය වුණා. මේ මේ පාර්ලිමේන්තු සැසිවාරයක් අවසන් කරලා ආරම්භ කරනකොට ඒ චාරිත්‍ර තියෙනවා. එතකොට ඒ ඒ සම්ප්‍රදායන් තියෙනවා. ඒවා ආරක්ෂා කරන්න ඕනේ. ඒවට මුදල් යනවා. ඒකින්ද මේ තමන් මේ හීනෙන් මොකක් හරි දැකලා එකපාරටම මේ අද පාර්ලිමේන්තු සැසිවාරය අවසන් කරන්න ඕනේ කියලා මේ වගේ දේවල් කරනකොට දැවැන්ත මුදලක් නාස්ති වෙනවා. ඉතින් කිසිම හේතුවක් නැති දෙයක් තමයි රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිවරයා විසින් සිදු කරේ. ඒ කෙසේ වෙතත් අපිට ලොකු වගකීමක් තියෙනවා. දැන් එතුමාගේ ඒ ප්‍රතිපත්ති ප්‍රකාශයට කරුණු දක්වන්න. ඒ වෙනුවෙන් තමයි අද කතා කරන්නේ. දැන් මේ එතුමා මේ ආර්ථිකය ගොඩනැගීම පිළිබඳව විශේෂයෙන් කතා කරා. ඒ ආර්ථිකය ගොඩනැගීම පිළිබඳව කතා කරනකොට මේ රාජ්‍ය ආයතන පෞද්ගලීකරණය පිළිබඳව විශේෂ වශයෙන් සාකච්ඡා වෙනවා. දැන් මේ වෙනකොට මේ පෞද්ගලීකරණය කිරීම පිළිබඳව අපිට යම් ගැටලුවක් තියෙනවා. දැන් පෞද්ගලීකරණයට විරුද්ධ කණ්ඩායමක් නෙමෙයි අපි. අපි සමග ජන බලවේගයට අපි පෞද්ගලික අංශය සිටිය යුතුයි. මේ ආර්ථිකය මේ මේ සම්පත් වලින් ආදායම් උපයන්න පෞද්ගලික ශේත්‍රයේ තමයි ඉදිරියෙන්ම සිටිය යුතුයි කියන මතයේ ඉන්න කණ්ඩායමක් තමයි සමග ජන බලවේගය. නමුත් අද මේ පෞද්ගලීකරණය කරන ආකාරය පිළිබඳව අපිට ගැටලුවක් තියෙනවා. මොකද කිසිම විනිවිදභාවයක් නැහැ. අද මේ විනිවිදභාවයකින් තොරව තමයි මේ පෞද්ගලීකරණයක් සිදු වෙන්නේ. මේ රාජ්‍ය ආයතනය පෞද්ගලීකරණකොට තමන්ට හිතවත් තමන්ට ඉදිරියේදී ජනාධිපතිවරණයට සහයෝගය ලබා දෙන්න පුළුවන් ඒ කණ්ඩායමක් එකතු කරගන්න උත්සාහ කරනවා. ඇයි අපිට බැරි මේ හරි විනිවිදභාවයකින් ටෙන්ඩර් ප්‍රතිපාදන ඇතිව ඒ ක්‍රමවේදයකට සිදු කරන්න? ජාත්‍යන්තර පිළිගැනීමක් තියෙන ඉන්ටර්නැෂනල් ටෙන්ඩර්ස් කැදවන්න. එහෙම කරන්නේ නැතුව මේ කිසිම ටෙන්ඩර් ක්‍රමවේදයක් නැතුව පෞද්ගලික ක්ෂේත්‍රයේ තමන්ට හිතවත් පිරිසවත් එකතු කරගෙන මේ කරන කටයුත්තට අපි විරුද්ධයි. දැන් ඒ වගේම තමයි රජයේ රාජ්‍ය ආයතන පෞද්ගලීකරණය කරනකොට මේ රාජ්‍යයට ලාභ ලබන ආයතන. දැන් අපි උදාහරණයක් ගත්තාම ටෙලිකොම්. තවත් උදාහරණයක් ශ්‍රී ලංකා රක්ෂණ සංස්ථාව. එතකොට මේ මේ රටේ පාඩු ලබන ආයතන ඕනතරම් තියෙනවා. හැබැයි මේ ශ්‍රී ලංකන් ගුවන් සමාගම වෙන්න පුළුවන්, වෙනත් පෞද්ගලික ආයතන වෙන්න පුළුවන්. මේ පෞද්ගලික මේ 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 වගේ රාජ්‍ය ආයතන පාඩු ලැබද්දී ඒකට ප්‍රමුඛත්වය දෙනවට වඩා ප්‍රමුඛත්වය ලබා දෙන්නේ මේ ලාභ ලබන ආයතන. මොකද ලාභ ලබන ආයතන ඉස්සලා දෙන්න ලේසි. ඒක දෙන්නත් තමන්ගේ හිතවත් අයට දුන්නොතින් තමයි ඒකේ වාසියක් තියෙන්නේ. එතකොට තමයි ඊළඟ එන ජනාධිපතිවරණයට රනිල් වික්‍රමසිංහත්තුමාගේ කණ්ඩායම ජයග්‍රහණය කරන්න හොඳ මුදලක් ගන්න පුළුවන් වෙන්නේ. ඔන්න ඕකයි අද පෞද්ගලීකරණය කරන්න, මේ ආර්ථික ප්‍රතිසංවිධානය කරන්න මේ මූලික අවශ්‍යතාවය. එතකොට අද ශ්‍රී ලංකන් ගුවන් සමාගම අමතක කරලා ශ්‍රී ලංකා ඉන්ෂුරන්ස්, ටෙලිකොම් මේ පිළිබඳව පෞද්ගලික අංශයත් එක්ක ගනුදෙනුවක් ආරම්භ කරලා තියෙනවා. අපි කියන්නේ පෞද්ගලීකරණය කරාට කමන්නේ නැහැ, ප්‍රතිව්‍යුහගතකරණය කරාට කමන්නේ. නමුත් ඒව කරන්න ඕන ක්‍රමවේදයක් තියෙනවා. ජාත්‍යන්තර පිළිගන්නා ක්‍රමවේදයක් විනිවිදභාවයකින් මේ මේ ස්ටෙන්ඩර් ක්‍රමවේදය අනුගමනය කරලා මේ සුදුසුම වැඩිම ලංසුවට ලබා දෙන්න පුළුවන් සුදුසුම පුද්ගලයන් තෝරලා මේ කටයුත්ත කරා. ඉතින් මෙන්න මේ විදිය කටයුත්තක් කරන්න අපි සහයෝගය ලබා දෙනවා. එහෙම නැත්නම් මේ රාජ්‍ය ආයතන සියල්ලම පෞද්ගලීකරණය කරලා තමන්ට හිතවත් අය පිරිසකට මේවා ලබා දෙන්න කටයුතු කරෝති. අපි ඉතා පැහැදිලිවම කියනවා ඊට අපි විරුද්ධ වෙනවා. ජනතාව පෙළගස්සනවා. මේ ආණ්ඩුවට විරුද්ධව කටයුතු කරනවා. එතකොට මේ මේ ආර්ථිකය ඉදිරියට ගෙනියන්න නම් අපි අපි සමගි ජන බලවේගය හැටියට අපි යෝජනා කරලා තියෙන ආර්ථික ප්‍රතිපත්තියක්. අපි මේ මේ විපක්ෂයක් හැටියට අපි ආචාර්ය හර්ෂද සිල්වා, කබීර් හෂීම්, ඒ වගේම ඉරාන් වික්‍රමරත්න මැතිතුමා ඇතුළු මේ කණ්ඩායම අපි මේ සියලු දෙනා එකතු කරගෙන අපි ඉදිරිපත් කරලා තියෙන ඒ ඉදිරිපත් කරලා තියෙන ප්‍රතිපත්තිය අපි අනුගමනය කරන්න අපි ඉල්ලීමක් කරනවා. ඒ විතරක් නෙමෙයි, දැන් ජනාධිපතිවරයා ඉතා පැහැදිලිවම කියනවා හොරු අල්ලන්න වැඩපිළිවෙලක් අපි ක්‍රියාත්මක කරනවා කියලා. හොරු වටේ තියාගෙන තමයි කියන්නේ මේ හොරු අල්ලනවා කියලා. මේ වම් පැත්ත හැරුණත් දකුණු පැත්ත හැරුණත් ජනාධිපතිවරයාගේ ප්‍රකාශය කරනකොට ළඟම තියාගෙන තමයි කියන්නේ මේ අධිකරණයෙන් හොරු බවට චූදිතය බවට ප්‍රකාශ කරලා තීන්දුව දීලා එහෙම කණ්ඩායමකට ඇමතිකම් දීලා එහෙම කණ්ඩායම එකට ඉඳගෙන එතුමා කියනවා හොරු අල්ලනවලු. ඉතින් මං අහනවා මේ රටේ ජනතාව එක පිළිගනීද? ඉස්සල්ලාම තමන් ආදර්ශමත් වෙන්න ඕන. තමන් ආදර්ශ දැන් කේලිය රඹුක්වල්ල අමාත්‍යවරයා පිළිබඳව අපි විපක්ෂය හැටියට අපි විශ්වාස භංග යෝජනාවක් ගෙනාවා. ඒ විශ්වාස භංග යෝජනාවට ගෙනාව දවසේ විවාද කරනකොට ඉස්සල්ලාම එතුමාට හයියක් වෙන්න කවුද හිටියේ? රනිල් වික්‍රමසිංහ මැතිතුමා පාර්ලිමේන්තුවට ආවා. රනිල් වික්‍රමසිංහ මැතිතුමා පාර්ලිමේන්තුවේ ඉඳගෙන තමයි විවාදය ආරම්භ කරේ. එතකොට හොරු අල්ලනවා කියන එක විශ්වාස කරන්න පුළුවන්ද? ඒක විහිළුවක් නේද?
මන්තුමා අවසානයකට ගේන්න.
ඒ වගේම තව විනාඩි කීයක් තියෙනවා?
කාලය අවසන්, කතාව අවසානයකට ගේන්න.
ඉතින් ඉතා පැහැදිලිව අපි මේ වෙලාවේදී කියනවා කරුණා කරලා මේ රටේ පිළිගන්න දෙයක් ගැන හිතන්නවත් මේ මේ රටේ පිළිගනීද කවදාක්වත් හොරු අල්ලයි කියන. ඒකින්ද අපි එතුමාට විශේෂයෙන්ම කියනවා මේ හැමෝටම එකතු වෙන්නලු, ඔක්කොටම එකතු වෙන්නලු. ඔක්කොටම එකතු වෙන්නේ කොහොමද මේ වගේ කණ්ඩායමක් එක්ක එතුමා ඉන්නකොට? ඒකින්ද කිසිසේත්ම සමගි ධන බලවේගය ඔහා එහෙම නැත්නම් අපිත් එක්ක ඉන්න කණ්ඩායම සියලු දෙනා එකතු වෙනවා. ඒ එකතු වෙන්නේ වෙන මොනවටවත් නෙමෙයි මේ ජනාධිපතිවරයා මේ රනිල් රාජපක්ෂ ආණ්ඩුව එළවන්න. වැඩි කාලයක් නැහැ. රනිල් රාජපක්ෂ මේ ආණ්ඩුව එකතු වෙන්න ඔක්කොටම එකතු වෙන්න කියලා අපි ඉල්ලීමක් කරනවා. හැකි ඉක්මනින් ජනමතයක් තියෙන ආණ්ඩුවක් ජනමතයකින් පත් වෙන ජනාධිපතිවරයෙක් මේ රට අවශ්‍යයි. මේ රටේ ජනමතයකින් ආණ්ඩුවකුත් ජනමතයකින් ජනාධිපතිවරයෙක් අවශ්‍යයි. එතකොට මේ රටට අවශ්‍ය දේවල් මේ පාර්ලිමේන්තුව තුලින් සිදුවේවි. එහෙනම් අපි ඉල්ලීමක් කරනවා, ආරාධනා කරනවා හැමෝටම එකතු වෙන්න. රනිල් වික්‍රමසිංහ මැතිතුමාගේ මේ වැඩසටහන, රනිල් රාජපක්ෂ මේ වැඩසටහනට විරුද්ධව එකතු වෙලා මේ රනිල් රාජපක්ෂ ආණ්ඩුව ගෙදර යවන්න එකතු වෙන්න කියා ඉල්ලා සිටමින් මම නියඩ වෙනවා. බොහොමත් ස්තුතියි.
බොහොම ස්තුතියි. මිලඟට ගරු අකිලේ සාලිය එල්ලාවල මැතිතුමා, ඔබතුමාට විනාඩි 8ක කාලයක්.
බොහොම ස්තුතියි සභාපතිතුමා. මෙතුමා පිට වෙන්න ඉස්සෙල්ලා කියන්න ඕනේ, ඇත්තටම ඔබතුමා ගේ හිටපු නායකතුමා තමයි දැන් ඉන්න ජනාධිපතිව රනිල් වික්‍රමසිංහ මැතිතුමා. එතකොට ඔබතුමාලා දේශපාලන ඉගෙන ගත්තේ රනිල් වික්‍රමසිංහ මැතිතුමාගේ. එදා අපේ නායකයා නායකයා කියලා අත් දෙක මුස්සලා ඔබතුමාලා බොහොම ආඩම්බරයෙන් තමයි රනිල් වික්‍රමසිංහ මැතිතුමා තමුන් වහන්සේලාගේ පක්ෂ නායකයා පිළිගත්තේ. එතකොට ඔබතුමාලගේ දැන් විපක්ෂ නායකතුමාත් එතුමාගේ අනුගාමිකෙක්. වෙලා හිටියේ කාලේ. එතකොට දැන් ඔබතුමා කියනවා සජ්ජපතිනළු ආර්ථික ප්‍රතිපත්තියක්. නමුත් මම අහලා තියෙනවා ජනාධිපතිතුමා මේ පෙරේදාත් කිව්වා. ඊට ඉස්සෙල්ලා කීප වතාවක් කියලා තියෙනවා ඔබතුමාලට ආර්ථික ප්‍රතිපත්තියක්, විපක්ෂයට ආර්ථික ප්‍රතිපත්තියක්, පක්ෂවලට ආර්ථික ප්‍රතිපත්තියක් තියෙනවා නම් ඒවා ඉදිරිපත් කරන්න කියලා. නමුත් ඔබතුමාලේ ආර්ථික ප්‍රතිපත්තිවල පෙට්ටකමේ දාගෙන හැමදාම මෙතන ඇවිල්ලා මේ ආණ්ඩුව ජනාධිපතිතුමා ඇතුළු මේ ආණ්ඩුව කරන හැම දෙයක්ම විවේචනය කරනවා. ඔබතුමා පිළිගන්න ඕනේ මේ කතාව. නමගේ වෙලා හැබැයි
හර්ෂණවත්තුමා, ඔබතුමා නිවැරදි, මගේ හිටපු නායකයා ඒ ඒ පක්ෂයයි ඒ නායකත්වයත් එක්ක ගමන් කරන්න බැරි හින්ද තමයි එක්සත් ජාතික පක්ෂයේ 98%ක් සමගි ජන බලවේගයට එකතු වුණේ. ඒ වගේම මේ පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරලා තියෙනවා සමගි ජන බලවේගයේ ආර්ථික ප්‍රතිපත්තිය. ඔබතුමා දන්නේ නැතුව ඇති. ඒකින්ද කරුණාකරලා ඒ පිළිබඳව අවධානය යොමු කරන්න.
නමුත් ඉතින් මේ ඔබතුමාගේ 98% කතාව කිව්වට අපි දැක්කා පෙරේදා ඔබතුමාගේ නායකතුමා ඇතුළු 10-15 ක්‍රීඩනවල තව 10ක් විතර මේක ඇතුළේ හිටියා. ඒකෙන්ම පේනවා ඔබතුමාගේ 98% මොකද උනේ කියලා. හරි, ඒක වෙනම කතාවක්. ඡන්දයක් තාම නැහැනේ. මම කියන්නේ ගරු මන්තුමා, ඔබතුමාලා වැදගත් විපක්ෂයක් හැටියට මේ වෙලේ රට විවේචනය කරන එක නෙමෙයි කරන්න ඕනේ. ඔබතුමාලා ඊට වඩා කාර්යභාරයක් තියෙනවා. ඔබතුමාලා අපිට අපි අලුතෙන් ආවේ පාර්ලිමේන්තුවේ. ඔබතුමාලා අපිට වඩා ගොඩක් පරණ දේශපාලඥයෝ. ඔබතුමාලගේ නායකතුමා, විපක්ෂ නායකතුමා මං හිතන්නේ අවුරුදු 30ක් විතර පාර්ලිමේන්තුවේ. නමුත් ඔබතුමාලා මේ වෙලාවේදී මීට වඩා වගකීමකින් වැඩ කරන විපක්ෂයකට මම සලකන්නේ. මොකද අපිට විවේචනය කරන්න පුළුවන්. අපිට බනින්න පුළුවන්. අපිට පෙළපාලියන්න පුළුවන්. දැන් මෙතුමා කියනවා මුළු රටම එකතු වෙලා පෙළපාලියක් උද්ඝෝෂණය කරන්න ඕන මේකට විරුද්ධව. ඇයි මේ උද්ඝෝෂණය කරන්නේ? ඇයි මේ විවේචනය කරන්නේ? ඇයි මේ උද්ධමනයේ 70% උද්ධමනයේ 6.4% ගිනාපු ඉඳද? එතකොට ඩොලරය රුපියල් 360ට ගිය ඩොලරය රුපියල් 314ට බස්සලා තියෙන ඉඳද? එතකොට සංචාරකයන් 194,000 2022 ආවේ. නමුත් අද ජනවාරි මාසෙට සංචාරකයන් 102,000ක් පෙරලා. එතකොට මෙව්වා ඉඳද මේ උද්ධමනය උද්ඝෝෂණය කරන්නේ? මෙව්වා ඉඳද ජනාධිපතිතුමා විවේචනය කරන්නේ? නමුත් ඒක නෙමෙයි කරන්න ඕනේ. ඔබතුමාලා මේ වැදගත් විපක්ෂයක් නම් ඔබතුමාලා මේ වෙලේ රටේ අනාගතය ගැන හිතලා තමන්ගේ පක්ෂය අභිවෘද්ධියේ තමන් ඊළඟ පාර පාර්ලිමේන්තු වෙන්නේ කොහමද, තමන්ගේ නායකයා ජනාධිපති කරන්නේ කොහමද කියන එක නෙමෙයි හිතන්න ඕනේ මේ වෙලේදී. මේක නිසා මම හිතන්නේ ඔබතුමාලගේ කාර්යභාරය හරියට ඉෂ්ට කරනවා නම් අපි දැකලා දිනවා අපේ හසලසි ඉන්දියාව මේ ආර්ථික උද්දමනය 1991 දී මුහුණ දුන්න වෙලාවේදී එදා විපක්ෂය මෙහෙම මේ විදිහට හැතුරුන්නේ නැහැ. එදා විපක්ෂය බොහොම පරණත විදිහට බොහොම වගකීමෙන් කටයුතු කරා. මේ වගේ අවස්ථාවකදී රටක විපක්ෂයට විශාල කාර්යභාරයක් තියෙනවා මම පුද්ගල විශ්වාස කරන විදිහට. මොකද මේ වෙලේ මේ වගේ ආර්ථික ප්‍රශ්න තියෙනකොට මේ රටේ රැකියාව නැති වෙනකොට මේ රටේ ජනතාවට තුන් වේලම ආහාර ගන්න බැරි වෙනකොට මේ වෙලේ විපක්ෂයේ මේ මිනිසුන්ගේ පහට බසලා උද්ඝෝෂණය කරගෙන මේ වටින්නේ. මේ වෙලාවේදී කරන්න ඕනේ ඒ පවතින රජයත් එක්ක එකතු වෙලා මේ රට ප්‍රථමයෙන්ම තමන්ගේ දේශපාලන පටු අරමුණු ගැන හිතන්නේ නැතුව ප්‍රථමයෙන්ම රටේ මේ ආර්ථික ප්‍රශ්නෙ කොටෙන්න කටයුතු කරන්න ඕනේ. මෙතුමා කියන එතුමාලා ඉදිරිපත් කරලා තියනවලු මේ ආර්ථික ප්‍රතිපත්තිය කොහෙද? මම නම් කවදාවත් අහලා නැහැ. ඔබතුමා අහලා තියනවද? මොන කවදද තාලනේ මේ පාර්ලිමේන්තුවේ එතුමාලා ඒක රැස්වීම් වල කමිටු කාමරවල රැස්වීම් තියලා ඒ ප්‍රතිපත්ති ප්‍රකාශන ඉදිරිපත් කරලා නැහැ. මේ පාර්ලිමේන්තුවේ ඉදිරිපත් කරන්න ඕනේ මේ රටේ මුළු ජනතාවම දරගන්න. අන්න ඒක තමයි ජනාධිපතිතුමා හැමදාම කියන්නේ. ඔබතුමාලට විකල්ප ආර්ථික ප්‍රතිපත්තියක් මේ ප්‍රශ්නෙන් IMF එක නැතුව ඉදිරිපත් කරන්න පුළුවන් අවස්ථාවක් තියෙනවා නම් ඒක කරන්න. නමුත් කවදාවත් ඒක පාර්ලිමේන්තුවේ කරන්නේ නැහැ. කොහේ හරි හමස් පෙට්ටියක දාගෙන, කොහේ හරි පෙට්ටකමක දාගෙන, කොහේ හරි කමිටු කාමරේ කතා කරලා නැත්නම් විපක්ෂ නායකතුමයි කාමරේ කතා කරලා ඇවිල්ලා කියන අපිට ආර්ථික ප්‍රතිපත්තියක් තියනවලු. මම හිතන්නේ ඒක බොහොම අසාධාරණ කතාවක්. ඒ නිසා ගරු සභාපතිතුමනි, මේ වෙලේදී අපි දන්නවා රට මොන තත්ත්වෙද තිබුණේ කියන එක. ඒක අපි මඩේදා හොදන්න ඕනේ නැහැ. නමුත් මේ තත්ත්වෙන් අද ගොඩ එන්න පුළුවන් වෙලා තියෙනවා යම් කිසි තාක් දුරට. ඒක මේ අහසෙන් කඩාවටුන්නේ නැහැ මෙවුවා. මෙවුවා ජනාධිපතිතුමා මේ රටේ විධායකයා හැටියට එතුමා නිදහස දුන්නා මහ බැංකුවට. එතුමා නිදහස දුන්නා මුදල් අමාත්‍යාංශයට. තමුන්නාසලාගේ ප්‍රතිපත්ති අනුව, ආර්ථික ප්‍රතිපත්ති අනුව, ආර්ථික සැලසුම් අනුව, ආර්ථික වේදින හැටියට ඔබතුමාලා මේ රටේ ආර්ථික ගොඩදාන්න කියලා. ඒ නිසා තමයි නිදහස දුන්නා. ඒකට දේශපාලන බලපෑම් කරේ නැහැ, ඇඟිලි ගැහුවේ නැහැ. ඒක නිසා තමයි අද මේ තරම් දුරට අපි හරි අපි ගිය අවුරුද්දේ මේ වෙනකොට ඍණ ආර්ථිකක හිටපු රටක් හැටියට අද වෙනකොට අපි ධන ආර්ථිකයක් බවට පත් කර ගන්න අපිට හැකියාව ලැබිලා තියෙනවා. ඒ නිසා මේ අපිට අමතක කරන්න හොඳ නැහැ. ඒ නිසා අපි කුහක වෙන්න හොඳ නැහැ. අපි ළමයි අපි පාර්ලිමේන්තුව ආවේ රනිල් වික්‍රමසිංහ මැතිතුමාට බැන බැන ස්ටේජ් එකේ. අපි එතුමා විවේචනය කරලා තමයි අපි පාර්ලිමේන්තුව 2020. නමුත් අද අපිට තේරෙනවා අද ජනාධිපතිවරයා හැටියට එතුමා විධායකයා හැටියට මේ රටට දීලා තියෙන නායකත්වය නිසා තමයි අද මේ තත්ත්වයට රට ගොඩ එන්න පුළුවන්කම තියෙන්නේ. සා මේ වෙලේදී අපි දන්නවා ජනතාවට ඉඩම් අයිති ලබා දෙන්න එතුමා උත්සාහ කරනවා. දැන් අපි ගිය සෞන්දර්ය දැක්කා ඒක.
ගරු මන්ත්‍රීතුමා ඔබතුමාට තව විනාඩි දෙකක් තිබෙනවා.
ඉඩම් මට විනාඩි දෙන්න පුළුවන්. පොඩ්ඩක් ඔබතුමා ඔක්කොම දුන්නා මට පොඩ්ඩක් විනාඩි දෙන්න කියලා ඉල්ලා සිටිනවා. සා ඒ වගේම කොළඹ මහල් තට්ටු නිවාසවල ඉන්න ජනතාවට අද එතුමාලට අයිතිය කුලිය නෙමෙයි කුලියෙන් තොර වෙලා ඒ නිවසේ අයිතිය ලබා දෙන්න එතුමා කටයුතු කරලා තියෙනවා. මේ 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 සියලු දේවල් කරන්නේ මේ ජනතාවට තියෙන පීඩනය අඩු කරන්න. අපි දන්නවා අපිත් ජීවත් වෙන්නේ ගම්වල අපේ ප්‍රදේශවල ජනතාව බොහෝම අසතුටින් ජීවත් වෙන්නේ. නමුත් මේ තත්ත්වෙන් ගොඩෙන් මේ අපි දැක්කා ග්‍රීසිය වගේ රටවල් තාමත් එතුමන්ලට මේ ආර්ථික අවපාතයෙන් ගොඩෙන් හැකියාවක් ලැබිලා නැහැ. නමුත් අපි 2022 තිබ්බ තත්ත්වයට අද ගොඩාක් ඉදිරියට ඇවිල්ලා තියෙනවා. ඒ නිසා මම හිතන්නේ අපි පුරවැසියන් හැටියට මන්ත්‍රීකම් අමතක කරන්න පක්ෂපාත අමතක කරමු. නමුත් අපි රටේ පුරවැසියන් හැටියට අපිට වගකීමක් තියෙනවා. අපි මේ ආර්ථික උද්දමනයේ සාමත් ඉක්මනට ගොඩ ඇවිල්ලා රට යහපත් තත්ත්වයකට පත් කරලා අපේ අනාගත පරම්පරාවට බාර දෙන්න. ඒක නිසා මේ අවස්ථාවේදී මම ඉල්ලීමක් කරනවා කාල්ලා නැසින්දා මේ අපි දන්නවා අස්වැසුම 124ක් ලබා දෙන්න උත්සාහ කරනවා මේ වසරේදී. නමුත් අපි දන්නවා අස්වැසුම ලබා දෙන්න ගිය අවස්ථාව අපේ ග්‍රාමීය කමිටුව නැත්නම් රජයේ නිලධාරීන් පස් කට්ටුවක් ඉන්නවා. ග්‍රාම නිලධාරීවරුන්, සංවර්ධධාරීවරුන්, සමුර්ධ සංවර්ධධාරීවරුන්, කෘෂි පරිශ්‍ර නිලධාරීවරුන් මේ සියලු දෙනාම එදා වෘත්තියම තීන්දුවක් ගත්තා මේ සඳහා සහයෝගය දෙන්නේ නැහැ කියලා. ඒකෙන් අද අවසනාවට පත් වුණේ කවුද? අපේ අහිංසක ජනතාව. ඇත්තරම අස්වසුම ලබන්න ඕන ජනතාවට අස්වසුම ලැබුණේ නැහැ. සමහරුන්ට යාන වාහන තියෙනවා, සමහරුන්ට ව්‍යාපාර තියෙනවා. නමුත් ඒ පුද්ගලයන් ලැබුණා. නිසා මම ඉල්ලා සිටිනවා රජයෙන් මේ වෙලේදී මේ වෘත්තීය සමිති ක්‍රියාමාර්ගවල තියෙන පොඩි ඉල්ලීමයි. එතුමල්ලා ඒකයි ඒකට විරුද්ධුනේ. ඒක තමයි එතුමල්ලා නිවැරදි දොරතුරු ලබා ගත්තේ නැත්නම් එතුමල්ලාට සිරගත වෙන්න සිද්ධ වෙනවා කියලා. එන්නේ ඒක වෙනස් කරන්න කියලා තමයි එතුමා ඉල්ලුවේ. එතුම ඒ වෘත්තීය සමිති ඉල්ලුවේ ද? මම හිතන්නේ ඒක කතා බහ කරලා ඒක හොයරි මැද තැනකට එන්න පුළුවන්. එහෙම වුණොත් අපේ ග්‍රාමීය ජනතාවට ඇත්ත වශයෙන්ම අස්වැසුම ලැබෙන්න ඕන ජනතාවට අස්වැසුමක් ලැබෙන්න ඕන ජනතාවට ඒ මේ ස්ථිර වශයෙන් සාර්ථක වෙයි කියලා මගේ විශ්වාසය තියෙනවා. ඒ වගේම තමයි අපි දන්නවා ශුද්ධ ප්‍රජා මූල සංවිධාන. මේ ප්‍රජා මූල සංවිධානවල නියාමනයක් වෙන්න ඕනේ. ප්‍රජා මූල සංවිධාන අනිවාර්ය නියාමනයක් වෙන්න ඕනේ. නමුත් සමහර ප්‍රජා මූල සංවිධාන තියෙනවා අපේ ගමේ හැම තියෙනවා. ඒවා ඇත්තටම ජනතාවට උපරිම සේවයක් වෙනවා. අපේ දුගී ජනතාවට ඒ ප්‍රජා මූල සංවිධාන වල මේ ලක්ෂ ගණන් කෝටි ගණන් තැන්පත් කරන්නේ නැහැ. සමහරකට රුපියල් 50, රුපියල් 100, රුපියල් 200 වගේ ඒවා තමයි තැන්පත් කරන්නේ. නමුත් අද ඒ ජනතාවට අස්වැසුමක් වෙලා තියෙනවා මේ ප්‍රජා මූල සංවිධාන. නමුත් කියන්න කනගාටු සමහර ප්‍රජා මූල සංවිධාන වල තියෙන නොමිනා හැසිරීම නිසා, අක්‍රමිකතා නිසා අද පොදුවේ රජයේ තීන්දුවක් කරන් තියෙනවා මේ සීලම ප්‍රජා මූල සංවිධාන ශුද්ධ මූල්‍ය අධිකාරිය යටතේ අධිකාරියක් හදලා ඒක යටතට මේ ප්‍රජා මූල සංවිධාන ඇතුළත් ගන්න. එතකොට මේ අහිංසක ජනතාවට, දුගී ජනතාවට මේ ප්‍රජා මූල සංවිධාන වලට
සම්පත් ගන්න බෑ. අවසානයකට ගියන කාලේ
මුදල් සම්පත් ගන්න බෑ. ඒ නිසා මේ පිළිබඳත් මුදල් රාජ්‍ය අමාත්‍යතුමාගෙන් මම ඉල්ලීමක් කරනවා මේ පිළිබඳ කරුණාකරන සල්කලබලා කේස් බයි කේස් අරගෙන මේ ප්‍රජා මූල සංවිධාන වල මේ හොඳට කරන ප්‍රජා මූල සංවිධාන නැවත සක්‍රිය කරන්න ඔබතුමාගේ අවධානය යොමු කරන්න කියලා ඉල්ලා සිටින්නේ. අවස්ථාව ලබා දීලා ඔබතුමාට ස්තුතියි.
බොහොම ස්තුතියි.